તમારી વિશેષ મજામાં 8 વર્ષે જ્યાં અંદર પૂર્ણ સામર્થના સ્વભાવથી ભરેલા ભગવાનમાં અંતર્મુખ દ્રષ્ટિ કરી એમાં જ ફરે છે ત્યાં કેવળ જ્ઞાન થાય છે. હવે નિગોદમાં ક્યાં કર્ણાનંદમાં ભાગનું જ્ઞાન અને મનુષ્ફળામાં ક્યાં કેવળ જ્ઞાન, આવો એકદમ મોટો ફેર. અહો વિદ્રાગનો માર્ગ કોઈ અચિંત્ય અને અલૌકિક છે. લોકોએ તેને 12 થી ક્રિયાકાંડ માં દયા કરવી, દાન કરવું ને પ્રતિક્રમણ કરવું ને કમાય કરવી ને ઉપવાસ કરવા ને ચોવિયાર કરવા ઇત્યાદિ ક્રિયાકાંડ માં એને ધર્મ માની લીધો છે. બહારમાં વ્રત કરવા તે સંવર અને તપ ઉપવાસ કરવા નિર્ગળા એમ ધર્મ માની લીધો છે. અરે અરે ક્યાંનું ક્યાં માયનું પ્રભુ. પરમાત્માએ કહેલો દ્રવ્યનો ને પર્યાયનો સ્વભાવ તો અલૌકિક છે. અહીં કહે છે ભલે પર્યાયથી ફેર માલુમ પડે જેથી અન્ય પણ ભાષે છે, પણ દ્રવ્યથી તો અનન્ય પણ છે. કેમ કે દ્રવ્ય તો તે પર્યાયોમાં તેનું દેશ છે. ક્યાં ક્યાં આવી ગયા આજે વિચાર આવ્યો તમારા પિતાશ્રી નો કે પેલા દિગંબર અહીંયા રાજકોટમાં એને ધર્મ વિચાર કર્યો, પ્રતિમાજી સ્થાપને એને પેલી કરી બરાબર ને ભાઈ મોહનભાઈ એટલા સ્થાનકવાસીના જોરમાં ને હતું તે વખતે નો યુગ થતા એને એનું વીર્ય પૂર્ણ થયું. ભાઈચંદજી મહારાજ ના સમાગમ માં આવીને પલટો થયો. રામજી ભાઈ પણ આવ્યા હતા, ભાઈ પણ આવ્યા હતા સમાગમ માં. તીર્થંકર નું પણ શરણ નથી. હા મગનભાઈ ને પિતા ક્યારે આ સાથે રામજીભાઈ, ગુરુજી કિંચનભાઈ, ભગનભાઈ, મોહનભાઈ બધા લઈને નહીં મટે. વિપરીત માન્યતા, ખોટી શ્રદ્ધા ઊંધી શ્રદ્ધા, દિવ્ય દ્રવ્યાર્થિક લય રૂપી દિવ્ય ચક્ષુ નો સંચય કરવાનો. ના ના, એક રહી ગયું કેમ, હિમોચરવું બરાબર છે, બરાબર છે. હિમોચરવાનું શરૂઆત બાર માં વ્રત કરવા તે સંવર ને તપ ઉપવાસ કરવા નિર્જરા એમ ધર્મ માની લીધું છે. અરે અરે, ક્યાંનું ક્યાં માયનું પ્રભુ, કે પરમાત્મા એ કહેલો દ્રવ્યનો ને પર્યાય નો સ્વભાવ તો અલૌકિક છે. અહીં કહે છે ભલે પર્યાય થી ફેર માલુમ પડે તેથી અન્ય પણ ભાગે છે, પણ દ્રવ્ય થી તો અન્ય પણ છે, અનન્ય પણ છે. કેમ કે દ્રવ્ય તો તે પર્યાયોમાં તેનું તે જ છે. કોઈ એક અબજોપતિ અહીં ખમા ખમા થતો હોય, ગાદી પર બેઠો હોય અને 25-50 નોકરો હોય, તે ખમા ખમા કહેતા હોય પણ શું થઈ જાય, મરી જાય તો મરીને નરકી જાય. જો ત્યાં પર્યાય અપેક્ષા એ અન્ય અન્ય પણ છે, ક્ષણમાં અનેરી પર્યાય, ક્ષણમાં અનેરી પર્યાય, એમ અનેરી પર્યાય પણ છે, છતાં આત્માની સાથે તે અનેરી જુદી છે એમ નથી. આત્મા સાથે તો તે અનન્ય છે, કેમ કે આત્મા જ તેમાં વર્તે છે. આ પ્રમાણે પર્યાયથી જુએ તો દ્રવ્ય અન્ય અન્ય ભાગે છે, પણ દ્રવ્યથી જુએ તો અનન્ય છે, કેમ કે દ્રવ્યથી પર્યાય જુદી નથી, આ પર્યાયથી દ્રવ્ય જુદું નથી. હવે કહે છે બંને નયો રૂપી બંને ચક્ષુઓથી જોતા દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષો બંને યુગપદ એક સાથે ગણાય છે, તેથી દ્રવ્ય અનન્ય તેમજ અનન્ય ભાગે છે. અન્ય અન્ય જુદું જુદું વસ્તુ પોતે ત્રિકાળ ધ્રુવ પણ છે અને વિશેષ વર્તમાન પર્યાય પણ છે, એમ બંને ભાગે છે. આવું દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ સમજવાની ફુરસદ લે નહીં, તેને મનુષ્યપણું ચાલ્યું જાય. કેમ કે મનુષ્યપણાનો તો જે કાળ છે તે જ અને તેટલો જ છે. હવે એમાં પોતાની દ્રવ્યની સામાન્ય વિશે શક્તિને જો પરથી જુદી સંભાળી નહીં ને પરને લીધે મારામાં કઈક ફેરફાર થાય છે, એવા મારે લીધે પરમાં કઈક ફેરફાર થાય છે એમ માની પ્રવૃત્તો તો પ્રભુ તારું પરિભ્રમણ નહીં મટે, તારા ભવભ્રમણનું ચક્કર વિપરીત દ્રષ્ટિને લઈને નહીં મટે. પૂર્ણતા થાય છે. હવે દિવ્ય દ્રવ્યાથી નય રૂપી દિવ્ય ચક્ષુના દિવ્ય દેદાર દેખાડનાર દિવ્ય જ્ઞાનધારી દિવ્ય પુરુષ શ્રી કાન ગુરુદેવ નો જય હો, વિજય હો, ત્રિકાળ જયવંત ભરતો. હા, બધામાં દર દિવ્ય, એક બે ત્રણ ચાર, ચાર દિવ્ય આવ્યા, પાંચ આવ્યા, એક બે ત્રણ ચાર ને પાંચ, આ પાંચ એ પુરુષ પદ પરમેશી તાનું છોટે છેલ્લું રત્નકણિકા. મેં પૂર્વે આ વાત સાંભળી હતી એમ માનીશ નહીં, કારણ કે સાંભળ્યું એને કહેવાય કે વીર્ય ઉછાળા મારતું અંદરમાં જાય, સંધિ અંદરમાં થાય તો સાંભળ્યું કહેવાય. દ્રવ્ય પર્યાયની સંધિ અંદરમાં, આ જેની જરૂરિયાત છે તેની દરકાર કરતો નથી અને જેની જરૂર નથી તેની આંખોથી દરકાર કરે છે. હવે આપણા 114 ગાથામાં જે સિદ્ધાંત આવ્યો છે એ સિદ્ધાંત આમાં આવે છે. પાછો ગુરુજીના વ્યાખ્યાનમાંથી લીધું છે ક્યાંકથી. મોક્ષાર્થીએ પ્રથમ આત્માને જાણવો, પણ મોક્ષને કે તેના ઉપાયરૂપ સંવર નિદ્રાને નહીં. વૈયાર્થિકને એની આંખ સર્વથા બંધ કરી મોક્ષને આંખ બંધ કરવી, મોક્ષ માર્ગને જોવાનું બંધ કરવું અને 1 લાખ રૂપિયા કિડની વાળી સામાન્ય ને જો તમે નવ તત્વ માં આ 3 તત્વ છે ને મોક્ષ ને મોક્ષ નું કારણ સંબંધી રાત એના વિચાર વિકલ્પ છોડીને એ ભેદ તરફ નું જ્ઞાન ને અંદર માં લાવી અભેદ ને જોવો. પ્રથમ આત્મા ને જાણવો અનુક્રમ અનુક્રમ માં પ્રથમ દ્રવ્યાર્થિક નહીં વળે તમારા સામાન્ય ને આત્મા ને જાણો. સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહી અવલોકતો વાત આવી આ માવી પાછી જીવના મિથ્યાત્વને એક વાર મારી નાખ. આ અભેદ ને જાણવું એકાંતે મિથ્યાત્વ છે એને મારી નાખ, અભેદ ને જાણી લે. ભેદ ને જાણવું વ્યવહાર છે ને કેને કહ્યું વ્યવહાર છે તો અભેદ ને જાણ્યા પછી ભેદ ને જાણવું વ્યવહાર. ક્રમભંગ કરીને જો ભેદ ને જાણીશ તો મિથ્યાત્વ પૂરે છે નિત્ય નથી ને વ્યવહાર પણ. જીવના મિથ્યાત્વ ને એક વાર મારી નાખ આહા 11 રંગ નો ઉગાર હોય અને એક મિથ્યાત્વ નો કણ ભેગો મળેલો હોય તો એ અલ્પકાળ માં નિરોધ માં કહેલો છે. અને પિરિયડ નો જીવ સમ્યક દર્શન ગુણ પ્રગટ થયો હોય જ્ઞાન ઓછું અને સમ્યક દર્શન નો ગુણ પ્રગટ થયો હોય તો અલ્પકાળ માં મુક્તિ થાય. મિથ્યાત્વ નો નાનામાં નાનો કણિયો પણ બુરો છે એ મોક્ષ માં પ્રકાશ કરતા એ કહ્યું. મોક્ષ એટલે મિથ્યાત્વ નો નાનામાં નાનો કણ વિપરીત માન્યતા એ બહુ બુરી ચીજ છે. પાપ વ્યસન કરતા પણ મિથ્યાત્વ નું પાપ મોટું કહ્યું. જીવના મિથ્યાત્વ ને એક વાર મારી નાખ અને સુતેલા જીવને એક વાર જીવતો જાગતો કર. જીવ જાગતો છે એને જો તને ક્યાંય બીજે ન ગમે તો તું આત્માને જો તને એમાં ગમશે. આટલું સાંભળ્યા પછી હવે મૂંઝવણ નો આકાર નથી. ગુરુદેવ ફરમાવે છે કે આટલું સાંભળ્યા પછી હવે મૂંઝવણ નો આકાર નથી પરંતુ મૂંઝવણ ટાળવાનો આકાર છે. મૂંઝવણ છે નહીં આમાં આટલી ચોખવટ તત્વની બહાર આવી હવે કઈ મૂંઝવણ રહી નથી. સ્વના જ્ઞાન વિના સામાન્યના જ્ઞાન વિના સ્વપર પ્રકાશક સ્વભાવ હોવા છતાં પરનું યથાર્થ જ્ઞાન થાય નહીં. છેલ્લું પાનું હવે ઉઠાવ પરનું છેલ્લું અહો વાતો સંતોના હૃદયની કોઈ અપાર ઊંડક છે. શું કહીએ જેવું ઊંડું ભાગે છે તેવું ભાષામાં આવતું નથી આવી શકે નહી. ભાઈ બીજા કોઈ એમ અભિમાન કરે કે આ અમને આવડે છે અમે આ વાંચ્યું છે તો ગર્વ ઉતરી જાય એવું છે. અદિતિ ચક્ષો માંથી લીધું છે. હવે પૂરો કરાર બાકી છે કઈ પ્રશ્ન પરમાત્મા સુધીની જ્ઞાનની પર્યાયનો જે સ્વભાવ છે એની જ્ઞપ્તિ ક્રિયા છે. એ જ્ઞપ્તિ ક્રિયામાં જ્ઞાનની પર્યાયમાં વિનાયક ભગવાન આત્માએ પણ પ્રતિભાસે છે અને રાજાદીને દેહાદી પણ એમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાયનો પોતાનો સ્વપ્રકાશક સ્વભાવ હોવા છતાં પણ જો એક જ્ઞાન પોતાના શુદ્ધાત્માને જાણતું નથી તો પરનું યથાર્થ જ્ઞાન થાય નહીં, પરપ્રકાશ જ્ઞાન પણ ખોટું. સ્વને જાણ્યા વિના પરનું જાણવું પણ ખોટું છે. સપર પ્રકાશક સ્વભાવ છે પણ એમાં એને ભેદ જ્ઞાન કરીને સ્વ જ જણાય છે પર જણાતું નથી. પર્યાર્થિક નહીની આંખ બંધ કરીને દ્રવ્યાર્થિક નહીની આંખ ઉગાડતો નથી એટલે સ્વનું જ્ઞાન થતું નથી. એને સપર પ્રકાશક જ્ઞાન સ્વભાવ હોવા છતાં એ મિથ્યા જ્ઞાન નામ પામે છે. નિબોધમાં પણ છે સફર પ્રકાશક. સફર પ્રકાશક એટલે શું કે પ્રત્યેક જીવની જ્ઞાનની પર્યાયમાં વિનાયક નો પ્રતિભાસ સમય સમય થાય છે અને એ જ્ઞાનની પર્યાયમાં રાજાજી પણ ગણાય છે. જે તે ચેતક ભાવ એક સાથે ઉપજે છે, રાજ પણ ઉપજે છે, જ્ઞાનની પર્યાય પણ ઉપજે છે. એ જ્ઞાનની પર્યાય નો ઉત્પાદ થાય છે પર્યાય જ્ઞાન ઉપયોગ લક્ષણ. એ ઉપયોગમાં રાગ પણ ગણાય અને જ્ઞાયક પણ ગણાય છે. ભેદ જ્ઞાન નો અભાવ હોવાથી રાગ ગણાતા રાગ મારો એમ એમાં મમતા કરે છે, મિથ્યાત્વ નો દોષ લાગે છે. પણ રાગ ગણાય છે તે વખતે જાણનારો ગણાય છે એમ જાણીને આ જાણનાર છે હું, આ જણાય રાખશે હું નહીં એવું જો ભેદ જ્ઞાન કરે તો એને આત્માને જાણ્યો કહેવાય અને તો એ રાગને યથાર્થપણે વ્યવહારે જાણેલો પ્રજ્ઞાન કહેવાય. પણ આત્માને જાણ્યા સિવાય રાગનું જાણપણું કે સ્વર્ગનેનું જાણપણું એ અધ્યોષણમાં જાય છે, મિથ્યાત્વમાં જાય છે. સ્વભાવ હોવા છતાં આવ્યો ને એમાં પ્રશ્ન. સ્વભાવ તો પ્રત્યેક પાસે સ્વપર પ્રકાશક સ્વભાવ છે, જ્ઞાનની પર્યાયનો સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે. જો સ્વપર પ્રકાશક સ્વભાવ ન હોય તો સંસાર પણ સિદ્ધ ન થાય ને મોક્ષે સિદ્ધ ન થાય. પર 100% પર કાંઈ પણ ન જણાતું હોય તો પરમાં આત્મબુદ્ધિ રૂપ રાજદ્વેષ મોક્ષ થઈ શકે જ નહીં. અને એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ન જણાતો હોત તો એને સ્વાશ્રય અનુભવ પણ થઈ શકે નહીં. માટે સ્વાશ્રિત અનુભવ થતાં રાજની એકતા તૂટી જાય છે. હવે રાજ ગણાય છે જ્ઞાનમાં કે જ્ઞાયક ગણાય છે, બસ આટલો વિચાર કરતા એ આત્માને આત્માનો અનુભવ થઈ જાય. શું કહ્યું કે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ ક્રોધ થયો. ક્રોધ થાય છે કે ક્રોધ થાય છે એવું જ્ઞાન થાય છે. ક્રોધ થયો એવું જ્ઞાન થયું કે ક્રોધ થયો. એ ક્રોધ થયો એટલું જ જ્ઞાન થાય છે કે એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય એવું પણ જ્ઞાન થાય છે. નાયક જણાય રહ્યો છે પણ એને ત્યાગ કરે છે, એનો નિષેધ કરે છે. મને જાણનાર જણાતો નથી, મને રાગ જણાય છે. દ્રષ્ટિ રાગ ઉપર જાય છે. જાણનાર જણાવા છતાં પણ એને સમયે સમયે શિરોભાવ કરે છે, વિશેષ ન્યાકાર જ્ઞાન નો આવિર્ભાવ કરે છે. રાગ જણાય છે કે જ્ઞાન જણાય છે, પ્રતિમા જણાય છે કે જ્ઞાન જણાય છે. અહીંયા તો પ્રતિમા ને પરની વાત લીધી જ નહીં. આમાં તો તને તારી જ્ઞાન ની વર્તમાન પર્યાયમાં શુભાશુભ ભાવ જણાય છે કે જાણનાર જણાય છે જ્ઞાન ની પર્યાયમાં. સૂર્યના પ્રકાશ દ્વારા પ્રકાશ ઘટપટ ને પ્રસિદ્ધ કરે છે કે પ્રકાશ પ્રકાશક ને પ્રસિદ્ધ કરે છે, બસ એટલી વાર છે. તારી વારે વાર છે આત્માવલોકન માં. દીપચંદજી સાહેબ કહે છે કે આખું જગત તડકાને જોવે છે પણ સૂર્યને જોતું નથી. એમ આખું જગત વર્તમાન જ્ઞાનના અંશે જોવે છે પણ આ જ્ઞાનનો પ્રવાહ ક્યાંથી આવે છે શક્તિ સંપન્ન ભગવાન આત્માને જોતો નથી. તડકાને જોવે છે, સૂર્યને જોતો નથી. અજ્ઞાની જ્ઞાનના ઉઘાડને જોવે છે પણ જ્ઞાયકને જોતો નથી. તડકો પછી નંબર બે માં આવ્યો હોય તો સૂર્ય છે તો તડકો છે. તો સૂર્ય નો તડકો, સૂર્ય નો તાપ કે ઘડા નો તાપ કહેવાય, પ્રકાશ છે એ સૂર્ય નો પ્રકાશ છે કે ઘડા નો પ્રકાશ છે. ભાષામાં તો એમ સવડો હોય છે કે આ પ્રકાશ એ છે સૂર્ય નો છે. એમાં જ્ઞાન થાય છે એ તો આત્માનું છે. આત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન તો જ્ઞાનમાં આત્મા ના હોતી જણાય છે પણ સ્વીકાર કરતો નથી. આ વિશ્વાસ નથી એને કે મને જાણનાર જણાય સમય સમય. ખરેખર તો એવું છે કે સફળ પ્રકાશક શક્તિ અમારી તાતે વચન ભેદ બ્રહ્મારી, એ સફળ પ્રકાશક શક્તિ છે ને અભેદ છે. એનો જો તમે ભેદ કર્યો કે આ સ્વ જણાય છે ને આ પર જણાય છે તો સફળ પ્રકાશક પર્યાયમાં રહેતું નથી. આવી અંદરની સ્થિતિ છે, રહસ્યવાળી વાત છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સફળ પ્રકાશક છે. એમાં જો ભેદ પડ્યો કે આ જ્ઞાયક જણાય છે અને આ રાજ જણાય છે એટલો ભેદ પડ્યો તો એ સફળ પ્રકાશક જે શક્તિ નિર્વિકલ્પ ધ્યાન રૂપે થવી જોઈએ એને બદલે ભેદમાં ગઈ, વિકલ્પ ઉત્પત્તિ થઈ ગઈ. સફળ પ્રકાશક રહી જ નહીં, સફળ પ્રકાશક પર્યાયની અખંડ શક્તિ ન રહી, એ સફળમાં ભેદ પૂર્યો. પર્યાય નો સ્વભાવ જ હવે છે. એનો પર જણાય એવી એની સ્વચ્છતા છે, એનો નિષેધ ન થાય. જણાય જાય છે એને જાણતું નથી જ્ઞાન પર ને. સ્વપર પ્રકાશક શક્તિ અમારી તાં તઈ વચન ભેદ બ્રહ્મ મારી, વિનય શક્તિ દ્વિધા પ્રકાશી સ્વરૂપા પરરૂપા ભાસી. એ અભેદ છે સફળ પ્રકાશક શક્તિ. આ સ્વ જણાય છે ને આ પર જણાય છે એ સફળ પ્રકાશક જ મળ્યું. કેમ હિંમત તો સફળ પ્રકાશક થયું ને કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકે જણાય છે ને આ જણાય છે એવા સફળ પ્રકાશક થી નથી થતો. અસત લક્ષણ કહ્યું, અર્ધવિકલ્પ બે આવે ને, સો ને પર બે નો વ્યવસાય, સપર પદાર્થ ને જાણવાનો વ્યવસાય, આત્મક જે જ્ઞાન એ વિકલ્પ કહ્યો એ નહીં. સ્વપર કેવું ને પાછું કેવું અભેદ, અને સ્વપર કહેવાનું બંધ કરી દેવું ત્યારે અનુભવ થાય. એ પણ સ્વપર પાછું અંદરનું પેલા લેવું પછી બહારનું લેવું, અજન્ય વસ્તુ છે. સ્વપર પ્રકાશક શક્તિ અમારી, તહા કઈ વચન ભેદ ભ્રમ ભારી, વિનય શક્તિ જી વિધા પ્રકાશી, સ્વરૂપા પરૂપા ફાસી. ઈ શેનો ગાથા છે? બનારસી દાસે કહ્યું છે 271 નંબર નો કળશ છે. એમાં રાજમલજી સાહેબે એ વાત લીધી છે કે હું જ્ઞાયક અને છ દ્રવ્ય મારું જ્ઞેય, એવી ભ્રાંતિ અનાદિકાળ થી ચાલુ આ રહી હે. ભ્રાંતિ વ્યવહાર નહીં, હું જ્ઞાયક અને છ દ્રવ્ય મારું જ્ઞેય, ભ્રાંતિ થઈ ગઈ. શિવમાં ભ્રાંતિ ભૂલ શું થઈ ગઈ કે છ દ્રવ્ય ને જ્ઞેય પણ થાપ્યું, અને જ્ઞાયક ભગવાન આત્મા જે જ્ઞેય પણ હતું એને ઉઠાપ્યું. આખી એક જ્ઞેય શક્તિ ને ઉઠાપી અંદર થી, એનો ઉપયોગ બહાર જ રહે, ઉપયોગ કોઈ બી અંદર માં આવી શકતો જ નથી. જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું, ને જ્ઞાતા પણ હું, ત્યારે પરનું જાણવું બંધ થઈ જાય છે. શ્લોક છે સતત પ્રકાશક શક્તિ અમારી 271 નો છે, કહો એનો શ્લોક છે. એના ઉપર પૂજ્ય ગુરુદેવે 19મી વખત ના વ્યાખ્યાન ના બહુ ઊંચા વ્યાખ્યાનો માં આવ્યા છે, સાંભળ્યું છે મેં, ટેપ મગાવી છે, બહુ એમાં ખીલા છે. 271 નંબર નો કોર્સ ચાલુ હતું તો સમયસર ચાલુ, પણ એમાં જયારે શ્લોક આવ્યો ને ત્યારે ઓમાંથી લઈને બહુ અદભુત ખુલાસો કર્યો છે. પ્રકાશક શક્તિ છે ને, સ્વને જાણવું ને પરને જાણવું, આમાં મારું માનું તો દોષ કે ભાઈ આ જણાય છે તને જ્ઞાન, અને કલ્પના થઈ કે આ જણાય છે, એ જ્ઞાન થી ચૂપ થઈ ગયો આત્મા. જ્ઞાન પદમાં જણાય છે તો જ્ઞાન મુખ્ય જણાય છે કે આ જણાય છે, ઉર્ધ પણ એ જ્ઞાન જણાય છે કે આ જણાય છે જ્ઞેય. શ્રીમદે તો એક વાત એવી પણ લીધી છે કે આ દેહ ના ધર્મો, જન્મ, શોક, મરણ, દુઃખ, આ બધું જ્ઞાન પદમાં જણાય છે એવું મિથ્યાત્વ અનાદિકાળથી છે. વચાયું તો ભરત ભાઈ તમે બોલો, મિથ્યાત્વ ને કહ્યું, દેહ જણાય છે, દેહ જણાય છે એવું ને, જ્ઞાન પદમાં દેહ ના ધર્મો જણાય છે, પણ જ્ઞાન જણાય છે એ રહી ગયું. પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય, પ્રકાશક દીવો, પ્રકાશ એની પર્યાય, અને પ્રકાશ્ય એમાં ઘટપટ જે જણાય તે છે કે એલા તને આ પ્રકાશ્ય જણાય છે, ઘણો જણાય છે, અને તને પ્રકાશ જણાતો નથી. જો તું ઘરા ઉપરથી નજર ફેરવીને પ્રકાશ માં આવી જાય ને પ્રકાશ જણાય છે, તો એ પ્રકાશ અને પ્રકાશક સર્વથા ભિન્ન હોવાને કારણે પ્રકાશક તને જણાય જશે. વ્યાવૃત થઈ જતું તમને જાણવાનું બંધ કરી દે એમ કે છે. બહુ 35 થી 41 શ્લોક છે, બહુ સારા છે.
યોગ સારો છે અહિયાં લઈ ગયો ને ભાઈ, ભાવનગર થી નીકળ્યું છે યોગ સાર, અમિત ગતિ આચાર્ય નું છે, બહુ સારી વાત. પાંચ શ્લોકો બહુ સારા, 35-41 ગિરનાર સ્વાધ્યાય કરી હતી, ગિરનાર હમણાં ગયા તો ક્યારે આ જવાર ભાઈ હતા. રાખીને વાંચે તો સ્વભાવ જ મેળા કરે, નિશ્ચયના પક્ષ પૂર્વક, નિશ્ચયના લક્ષ પૂર્વક એ વાંચન, એ વાંચન છે. બાકી વ્યવહારના પક્ષ પૂર્વક નું વાંચન એ બધું ઠીક છે. પંડિત થાય પણ જ્ઞાની ન થાય. અડધો કલાક આપણે જોઈ લઈએ, માટે કરછી નો દાખલો કરછી ને ચમચો, એમ કે દાળ શાક માં કરછી ને ચમચો, આપણે આપણે ઘેરી વાત થઈ હતી કે ચમચો આમ લીધો પણ પછી ચમચા ને ફેંકી દેવાનો, દાળ શાક લઈ લઈએ પછી ચમચા ને કઈ મોઢામાં લેવાય નહીં, એમ એવો દાખલો. પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય, તને ઘડો દેખાય છે, તને ઘડા સંયોગ દ્રષ્ટિ થી અભ્યાસ ને અભ્યાસ થઈ ગયો છે. સંયોગ થી જોવે છે ખોટું છે, સ્વભાવ થી જોવું જોઈએ. પદાર્થ ને જોવાની દ્રષ્ટિ સ્વભાવ થી જોવે તો સાચું જણાય, સંયોગ થી જોવે તો એને સ્વભાવ તિરોભૂત થઈ જાય. આ જણાય છે, એમાં એને નકાર કર્યો કે મારો આત્મા નથી જણાતો, મોટો દોષ કરી ગયો છે. આ જણાય છે ને તને કા, તો એમાં આવી ગયું કે આત્મા નથી જણાતો. ખરેખર તો એ નાસ્તિક છે. આત્માના અસ્તિત્વનું ઉડાડ્યું એ. આ જણાય છે ને તને કા, પ્રતિમા જણાય કે બીજું કઈ જણાવો, પ્રતિમામાં ગયા તા તમે દર્શન કરવા, શું જણાવો, પ્રતિમા ના દર્શન કરીએ, બીજું કઈ એ વખતે જણાવતું તો કે ના, એ વખતે કઈ નતું જણાવ્યું. તેલે અંધારું થઈ ગયું. હવે આ વાત કોઈ સમજે નહી અને શું કરીએ, સમજવા જેવી છે એ વાત સમજે નહી.
તને વિષયની પ્રતીતિ થાય
તેનાથી જ્ઞાનીની એટલે આત્માની પ્રતીતિ કેમ ન થાય? અને પરોક્ષ જ્ઞાની જ્ઞાનથી એમ પ્રતીતિ થાય છે કે આ પ્લાસ્ટિક નો ટુકડો છે, આ જાડુ છે, ઊનું છે, એમ તો તને પ્રતીતિ થાય છે. તો તને એના દ્વારા આત્માની પ્રતીતિ કેમ થતી નથી કે આત્મા પણ છે? અયાદ સમજાર, જો પરોક્ષ જ્ઞાન દ્વારા વિષયની પ્રતીતિ થાય છે, આ ખાટું છે, તીખું છે, મોઉ છે, કાવું ધોવું, એમ તને વિષયની પ્રતીતિ એટલે વિષય હોવાની શ્રદ્ધા થાય છે, તો આ પરકીય પરોક્ષ જ્ઞાન દ્વારા જ્ઞાની એટલે આત્માની પ્રતીતિ કેમ તને થતી નથી? આ છે, આ છે, આ છે, તો હું છું, તો આ છે, તો હું છું, એમ કેમ ભૂલી જાવ? એમ કે છે વ્યાખ્યા, મતે શ્રુતિ અવધિ મન પર્યોને કેવળ આ પાંચ સમ્ય જ્ઞાનો માં આદિના બે જ્ઞાન પરોક્ષ જ્ઞાન કહેવાય. આ પરોક્ષ જ્ઞાનો થી જો ઇન્દ્રિયોનો વિષય સમૂહ પ્રતીતિ ગોચર થાય છે, શ્રદ્ધામાં તને આવે છે, તો આત્મા જે જ્ઞાન નો વિષય જ્ઞેય છે તે આ પરોક્ષ જ્ઞાન દ્વારા કેમ પ્રતીતિ ગોચર ન થવો જોઈએ? પર જ્ઞેય ની પ્રસિદ્ધિ તને થાય છે, તો સ્વજ્ઞેય ની પ્રસિદ્ધિ કેમ તને થતી નથી? થવો જ જોઈએ. જ્ઞેય હોવાથી તે પણ જ્ઞાન અથવા જ્ઞાની નો વિષય છે, ભલે પરોક્ષ રૂપે કેમ ન હોય. 38મી ગાથા, જેનાથી પદાર્થ જણાય, જેનાથી આ પદાર્થ જણાય, તેથી જેનાથી જ્ઞાની એટલે આત્મા ન જણાય, એ કેવી રીતે બની શકે? 38 નું વ્યાખ્યા, જેના દ્વારા પદાર્થ જણાય છે, જેના દ્વારા એટલે જ્ઞાન દ્વારા પદાર્થ જણાય છે. જો જ્ઞાન ન હોય તો પદાર્થ જણાય જ નહીં. જેના દ્વારા એટલે જ્ઞાન દ્વારા આ પર જ્ઞેય તને જણાય છે, એમ કે છે પદાર્થ જણાય છે, જેના દ્વારા પર પદાર્થ જણાય છે, તેના દ્વારા એટલે તે જ્ઞાન દ્વારા જ્ઞાની એટલે જ્ઞાતા કેમ ન જણાય? જેના દ્વારા ઉદ્યોત પ્રકાશ દેખાય છે, જેના દ્વારા પ્રકાશ દેખાય છે, તેના દ્વારા શું દીપક નથી દેખાતો? દેખાય જ છે. પ્રકાશ દેખાય છે તને, અને પ્રકાશક કેમ દેખાતો નથી? હજી તો તું ઘડામાં ઉભો છો, પ્રકાશમાં આવી જા તો પ્રકાશક સુધી તો આ જણાતું નથી, પણ આનું જાણનાર જ્ઞાન જણાય છે. તો જ્ઞાન જણાતા જ્ઞાન અને આત્મા બિન છે, તેથી તને આત્મા જણાય જશે. જ્ઞાનમાં તો હોય, આમાં જ્ઞેયમાં ક્યાં અટકો તું? રાગ જણાય છે કે જ્ઞાન જણાય છે? રાગ થાય છે કે રાગ જણાય છે કે જ્ઞાન જણાય છે? કે જ્ઞાન જણાય છે કે જ્ઞાય જણાય છે? આમ જો ને ભાઈ, તો સહેલું છે, અઘરું નથી હો, આમાં કઈ શાસ્ત્ર ની જરૂર નથી. સરદાર, પાછલા પદ ના વિષય ને અહીં દીપક અને તેના પ્રકાશ દર્શન ના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. જેવી રીતે દીપકના પ્રકાશને દેખનાર દીપકને પણ દેખે છે, તેવી જ રીતે જે જ્ઞેય રૂપ પદાર્થને જાણે તે તેના જ્ઞાયક અથવા જ્ઞાનીને પણ જાણે છે. ન જાણવાની વાત કેવી? હવે 39 એનું મથાળું, વેદને જાણે અને વેદકને ન જાણે તે આશ્ચર્યકારી અમને લાગે છે. વૈદ્ય એટલે જ્ઞેયને જાણે અને જાણનારને ન જાણે, તે વાત અમને બહુ આશ્ચર્યકારી લાગે છે. અમને તો આશ્ચર્ય થાય છે, આ શું થઈ રહ્યું છે તમને? જરા ધ્યાન આપો. હા. અમે જે વાત કહીએ છીએ એના ઉપર જરાક ખ્યાલ આપો. કે જ્ઞેય તને જણાય છે, વેદ્ય ને જાણે, જ્ઞેય ને જાણે, અને વેદક ને ન જાણે, જાણનાર ને ન જાણે, તે આશ્ચર્યકારી છે. સમજાર દુર્બુદ્ધિ અજ્ઞાની વેદ્ય ને તો જાણે છે. વેદ્ય એટલે જ્ઞેય, જણાવવા લાયક પદાર્થ એને વેદ્ય ચેત્ય જ્ઞેય કહેવામાં આવે છે. આની તો તું હા પાડી રહ્યો છો દુર્બુદ્ધિ, આ તને જણાય છે એની તું હા પાડી રહ્યો છો. હા સાહેબ, એ તો જણાય છે, હો એની તો કેમ ના પડાય. વેદને તો જણે છે, વેદક ને કેમ નથી જાણતો. જાણનાર તને જણાય છે એમ કેમ સ્વીકાર કરતો નથી. આ જણાય છે તો જાણનાર જણાય છે એમ તારા જ્ઞાન માં કેમ આવતું નથી. પ્રકાશ્ય ને તો દેખે છે, પ્રકાશ્ય પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય ઘણો ઘણો છે, પ્રકાશ્ય છે. પ્રકાશ ને પર્યાય છે, દીપક છે, પ્રકાશક છે. પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય, પ્રકાશ્ય વેદ ના સ્થાને છે, જ્ઞેય ના સ્થાને છે. બહુ સહેલા માસેલું છે જો જ્ઞાન ના પક્ષ માં આવી જાય, જ્ઞેય ના પક્ષ માંથી છૂટે ને જ્ઞાન ના પક્ષ માં આવે તો એને તો એક અપેક્ષા એ સમ્યક સન્મુખ થઈ ગયો. દુર્બુદ્ધિ વૈદ્ય ને તો જાણે છે આ ખાટું છે ને મીઠું છે ને તીખું છે ને, ભગવાન મહાવીર ની પ્રતિમા ના પાર્થનાથ ભગવાન ની પ્રતિમા. દુર્બુદ્ધિ તો વૈદ્ય ને તો જાણે, વેદક ને કેમ નથી જાણતો. એ જાણનારો છે એને કેમ જાણતો નથી કે શેના દર્શન કરી આવ્યો તું. આ સેમંદર ભગવાન ના દર્શન, પછી માન સમજી ના દર્શન કર્યા, પછી શું કર્યું, પછી ઉપર ગયો. નેમિનાથ ભગવાન 24 તીર્થંકર માં આપણે એક તીર્થંકર રાખ્યા સૌરાષ્ટ્ર માં, આપણા તીર્થંકર એને દર્શન કર્યા. બીજું કઈ જાણું, બીજું કઈ જાણ. દુર્બુદ્ધિ તું વેદ ને તો જાણે પણ જાણનાર ને તે જાણ્યો નહીં. દુર્બુદ્ધિ કહેવાય, દુર્બુદ્ધિ એટલે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ. દુર્બુદ્ધિ વેદ ને તો જાણે છે, જ્ઞેય ને તો પ્રસિદ્ધ કરે છે સમય સમય. આ રોટલી છે, આ દાળ છે, આ શાક છે, આ ભાત છે, વેદ ને તો પ્રસિદ્ધ કરે છે. પણ વેદ ને પ્રસિદ્ધ કરનાર, વેદક જાણનાર એ તારી નજર માં કેમ આવતો નથી. બરોબર, બહુ સાવ સહેલું અંદર માં જવા માટે જ્ઞાનીઓ કેવી કેવી કળાથી અંદર માં ધક્કો મારે છે. પણ એનો હું કરે છે, હજી વાર છે, હવે રેવા દે, ટાઈમ પાકી ગયો તારો. હવે દુર્બુદ્ધિ વેદ ને તો જાણે છે, વેદક ને કેમ નથી જાણતો. પ્રકાશ્ય ને તો દેખે છે, ગળા ને તો દેખે છે, પણ દેખનાર તેને કેમ દેખાતો નથી. પ્રકાશ્ય ને તો દેખે છે પરંતુ પ્રકાશક ને દેખતા નથી, એ કેવું આશ્ચર્ય છે. તમને તો આશ્ચર્ય લાગે છે, અંધો છો, દેખને વાળો કો દેખતા નહીં હૈ. વ્યાખ્યા, નિસંદેહ જ્ઞેય ને જાણવું અને જ્ઞાયક ને જ્ઞાન કે જ્ઞાની ને ન જાણવું એ એક આશ્ચર્ય ની વાત છે. અચંબો થાય કે જ્ઞાનીઓ કે છે અમને તો. જેવી રીતે કે પ્રકાશ થી પ્રકાશિત વસ્તુ એટલે પ્રકાશ્ય ને તો દેખવી પરંતુ પ્રકાશ ને ન દેખવો. ઘડા ને દેખવો અને ઘડો જેના દ્વારા પ્રકાશિત થયો એવા પ્રકાશ ને ન દેખવો. આવા અજ્ઞાયક વિષયમાં અજ્ઞાનીઓને અહી દુર્બુદ્ધિ વિકાર ગ્રસિત બુદ્ધિ વાળા કયા છે. પાછલા પદમાં દીપક અને તેના પ્રકાશ ની વાત લઈને વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. અહી ઉદ્યોત અને તેના દ્વારા પ્રકાશિત પદાર્થ ની વાત લઈને તે વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. દ્યોતક દ્યોત્ય અને દ્યોત્ય નો જેવો સંબંધ છે તેવો સંબંધ જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય નો છે. અંદર માં લીધા ત્રણ વેદ્ય પણ પોતે ને વેદક પણ પોતે જાણનારે પોતે ને જણાયો પણ એકને જાણવાથી બીજું જાણવામાં આવે છે. જેને એકને જાણતા બીજાનો બોધ થતો નથી તે જ ખરેખર દુર્બુદ્ધિ છે. હવે આગળ 40મો જ્ઞેયના ઉપર મથાવ. જ્ઞેયના લક્ષ્ય થી આત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને ધ્યાવવાનું ફળ સમજાર. જ્ઞેયના લક્ષ્ય દ્વારા પેલા જ્ઞેયનું લક્ષ્ય કર. જ્ઞેયના લક્ષ્ય દ્વારા આ જ્ઞેય છે. જ્ઞેયના લક્ષ્ય દ્વારા આત્માના પરમ સ્વરૂપને જાણીને લક્ષ્ય રૂપ થી વ્યાવૃત થઈને જે પેલું આ લક્ષ્ય લીધું હતું ને જ્ઞેય કે આ જણાય છે એનાથી વ્યાવૃત થઈને શુદ્ધ સ્વરૂપ નું ધ્યાન કરનાર ને કર્મો નો નાશ થાય છે. વિસ્તારમાં આવશે કોઈનું ના હીરા છે આમાં. જે લોકો જ્ઞેય જાણવામાં પ્રવર્ત હોવા છતાં પણ 24 કલાક જ્ઞેય જાણવામાં પ્રવર્ત થઈ રહ્યું છે. જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાયક ને જાણવામાં પોતાને અસમર્થ બતાવે છે કે મને જાણનાર જણાતો નથી, મને આ જણાય છે. પોતાનું અસમર્થ પણ બતાવે છે. તેમને અહી જ્ઞેયના લક્ષ્ય થી જ્ઞેય તો તને જણાય છે ને, તો કે હા એ તો જણાય છે. એકે તો આ ખરી કે નહી, તો કે હા. તો જ્ઞેયના લક્ષ્ય થી આત્માના ઉત્કૃષ્ટ સ્વરૂપને જાણવાની વાત કહેવામાં આવી છે. અને સાથોસાથ એમ સમજાવવામાં આવ્યું છે કે આ રીતે શુદ્ધ સ્વરૂપ સામે આવતા જ્ઞેય નું લક્ષ્ય છોડીને જ્ઞેયથી વ્યાવર્ત થઈ ગયો. જ્ઞાન પેલા એને જાણતું હતું, પછી જાણનાર ગણાય છે એમ વિચાર આવ્યો તો આનાથી વ્યાવર્ત થાય છે. જ્ઞેય ઉપરથી લક્ષ છૂટી અને આત્મા ઉપર લક્ષ આવી જાય છે. મને આ નથી ગણાતું, ખરેખર મને જાણનાર ગણાય છે. હાથમાં રહી જાય આ અને અનુભવ થઈ જાય આત્માનો. એવી ઉત્કૃષ્ટ કળા બતાવે છે. આટલું બધું સહેલું હશે ભાઈ, સહેલું છે, પણ જ્ઞાન કળા વડે સહેલું છે. શુદ્ધ સ્વરૂપ સામે આવતા જ્ઞેય નું લક્ષ છોડીને વ્યાવરત જ્ઞેય નું લક્ષ છૂટી ગયું પછી પોતે પોતાના તે શુદ્ધ સ્વરૂપ નું ધ્યાન કરો, એનાથી કર્મ ની નિર્જરા થાય છે. હવે 41મું ઉદાહરણ ચમચાનું આવશે. પૂર્વ કથન નું ઉદાહરણ દ્વારા સ્પષ્ટીકરણ, જે કથન ઉપર આવ્યું એનું ઉદાહરણ દ્વારા સ્પષ્ટીકરણ કરે છે આચાર્ય મહારાજ. જેવી રીતે કળછી અને ચમચા થી ભોજન ગ્રહણ કરીને, કેમ કે ગરમા ગરમ દાળ હોય અથવા તો અત્યારે કઈ સુધરેલા પ્રમાણે આમ ચમચીમાં લઈએ દાળ ગરમ, કળછી ચમચા થી ભોજન ગ્રહણ કરીને તેને છોડી દેવામાં આવે છે. તેવી રીતે ગોચર જ્ઞેય લક્ષ્ય દ્વારા, ગોચર એટલે જણાવવા લાયક પદાર્થ જે સામે હોય એને ગોચર કહેવાય. પેલા એને આ જણાય છે, તો કે આ જણાય છે. ગોચર લક્ષ જ્ઞેય લક્ષ્ય દ્વારા આત્માને જાણીને તેને છોડી દેવામાં આવે છે કે પેલા આ જણાય છે, પછી જાણનાર જણાય છે. જ્યાં જાણનાર જણાય છે તો આનું લક્ષ છૂટી જાય છે, આ ચમચો છૂટી જાય છે. અહીં કળછી ચમચાના ઉદાહરણ દ્વારા પૂર્વ પદમાં વર્ણિત વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. કળછી ચમચા નો ઉપયોગ જેવી રીતે ભોજન ના ગ્રહણ માં કરવામાં આવે છે તેવી જ રીતે આત્માને જાણવામાં જ્ઞેય ના લક્ષણો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ કે આ જણાય છે એમ પ્રથમ એમ આવે છે ખરું, ઉપયોગ કરવામાં આવે છે. પણ જ્યાં આત્માનું ગ્રહણ જાણવું થઈ જતા જ્યાં આત્માનું જાણનાર જણાય છે આનો નિષેધ આવ્યો, પેલા આનો હકાર આવ્યો કે આ જણાય છે, પછી આ જણાય છે કે જાણનાર જણાય છે કે જાણનાર ખરેખર જણાય છે. નિશ્ચયથી તો જાણનાર જણાય છે એમ, જ્યાં જાણનાર જણાય છે એવા ભાવમાં આવ્યો તો આ જ્ઞેયનું લક્ષ છૂટી જાય છે, અનુભવ એને થઈ જાય છે. આત્માનું ગ્રહણ જાણવું થઈ જતા જ્ઞેયનું લક્ષ છોડી દેવામાં આવે, ચમચો છૂટી જાય, પછી દાળ મોઢામાં આવી પછી ચમચાને ભેગી ન રાખાય લેવાય, ચમચો ઉતરી જાય ગળામાં તો પછી ડાક્ટર પાસે જવું પડે, ગળામાં હલવાઈ ગયું છે, હલવાઈ જાય છે તો હલવાઈ જાય બસ. પેલા જ્ઞેય થી ઉપાડ કરાવ્યો, જે અનાદિ કાળ થી અજ્ઞાની આત્માને જાણતો નથી એવા આત્માઓને વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવવામાં આવે છે કે તમે આત્મા આત્મા કરો છો શું છે આ, કે જ્ઞેયને જાણે તેને અમે જ્ઞાયક કહીએ છીએ. હા એ વાત હતી, કેમ કે એને જે અનુભવમાં હોય એના દ્વારા મ્લેચ્છને મ્લેચ્છ ભાષા દ્વારા સમજાવવું જોઈએ કે હા જ્ઞેયને જાણે તે જ્ઞાયક, જ્ઞેયને જાણે તે જ્ઞાયક. હજી અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ થયું ને મેળો ભાગ્યો, એટલે ઉભો રે હજી તો અલ્પ વિરામ છે કે ના જ્ઞેયને જાણે તે જ્ઞાયક, જ્ઞેયને જાણે તે જ્ઞાયક, જ્ઞેયને જાણે તે જ્ઞાયક. એટલે શું કર્યું એને, જ્ઞેયને જાણવામાં ચોટી ગયો, જ્ઞેયને જાણવામાં છૂટી ગયો. અરે ભાઈ એનાથી વ્યાવરત થવું પડશે, તારે નિષેધ કરવો પડશે કે પર જ્ઞેય જણાતો નથી જાણનાર જણાય છે. ક્યાં નિષેધની વાત આવી, કેમ કે ઓનું અનાધિકાર છે એને સભ્યતું, જ્ઞેયને જાણે તે જ્ઞાયક, જ્ઞેયને જાણે તે જ્ઞાયક. છઠ્ઠી ગાથામાં આવી વાત કે જ્ઞેયને જાણે છે તેથી આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞાયક તો શુદ્ધતા તેને નથી, કેમ કે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયક પણ જે જણાયો તે સ્વરૂપ પ્રકાશન ની અવસ્થામાં પણ જ્ઞાયક છે, ઠેર સુધી પહોંચ્યો નહીં. જ્ઞેયને જાણે તે જ્ઞાયક, હા બરાબર છે કે જ્ઞેયને જો જાણે જ નહીં તો આત્માનો નાશ થઈ જાય. કોણે કહ્યું, ક્યાંથી વાત લાવ્યો આ, આત્માનું ગ્રહણ જાણવું થઈ જતા આ તો ઊંડો ઉછેતો પત્તો લાગે એવું છે ભાઈ. આત્માનું ગ્રહણ જાણવું થઈ જતા જ્ઞેયનું લક્ષ છોડી દેવામાં આવે છે અને પોતાના ગ્રહિત સ્વરૂપનું પોતાના જ્ઞાન દ્વારા પેલા આને જાણ્યું હતું, પછી આને છોડીને એ જ્ઞાનમાં જ્ઞાયકને જાણવા પ્રવર્તેઓ એ ધ્યાનમાં આવી જાય છે. જ્ઞેયથી વ્યાવૃત થઈ ગયો આત્મા, ઉપયોગ છૂટી ગયો. પેલા નહોતો જાણતો આત્માને એને જણાવવા માટે કહ્યું, જે સિંહને જાણતો નહોતો એને એમ કહ્યું કે આ બિલાડી જેવી હોય ને, બિલાડી નીકળી આવો દીપડો હોય હો, આ તો એ બિલાડીને દીપડો માની બેઠો, કે જ્ઞેયને જાણે તે જ્ઞાયક. તો એ ચોખી ગયો, જ્ઞેયને જાણે તે જ્ઞાયક, જ્ઞેયને જાણે તો જ્ઞાયક. અને જ્ઞેયને જો જાણી જ નહીં તો જ્ઞાયકનું અસ્તિત્વ નહીં, એ માટે જ્ઞેયને જાણે તે જ આ કે છે, દેશના લબ્ધિને પાત્ર નથી જા. તને વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાયું તો વ્યવહારને ચૂટી ગયો, વ્યવહાર અવલંબન કરવાયું નથી, વ્યવહાર જાણીને વ્યાવર થઈ જાય નથી. અને પોતાના ગ્રહિત સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે આવી અપૂર્વ વાત મારો ગુરુદેવ ના પ્રતાપે ગણી. આ છેલ્લી સઠ કઈ આ જે વાત કરી એમાં કઈ બીજું શાસ્ત્ર ભણવાની જરૂર નહી. જ્ઞેય જાણે છે તે જ્ઞાયક. એ વાત બરાબર છે. પછી આત્માને જે તે જાણે તે ખરેખર જ્ઞાયક હે. એ વાત શું કરી? અહીંયા વાંધો મોટો આવ્યો. જ્ઞેય જાણે તે આત્મા અહીંયા સુધી આવ્યો અસદભૂત વ્યવહાર દ્વારા. સદભૂત વ્યવહાર સમજાવવો છે, સદભૂત વ્યવહાર દ્વારા નિશ્ચય સુધી પહોંચાડવો છે. ત્યાં અટકી ગયા જગત ના જેવો થઈ ગયો. પરોપકારી સદગુરુ થયું.